நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ அஜாயானம், நமோ ஏசவசாஹுனம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ ஹர்த கே பிரகாஷி மங்களைக உபகாரி ஹை. दिन को स्वरूप ध्यान राग से भाई जो भक्ति काल को नमाई स्तुति को छाई है. धन्य धन्य सुमई से काज सब आज भई, करे जोड़ी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख है तो हम चाहत है, मंगल कल्याण सुख है तो हम चाहत है. ओ मेरी ऐसी दशा जैसी तुम धावी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धावी है. रविवार की पाठशाला नो विषय जीवना असाधारण एवं पांच भाव इन्हीं आपे चर्चा प्रारंभ करी है. विस्तार की आ विषय लेवानी अपनी भावना छे. જે હમણાં સુધીનો વિષય ચાલી ગયો એમાં આપણે પાંચ ભાવના નામ જોયા. ઘણા બધા શાસ્ત્રના આધારે આપણે આની ચર્ચા કરીએ છીએ. તત્વાર સૂત્રના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર જેમાં પાંચ ભાવના નામ દર્શાવ્યા છે ઉમાસ્વામી આચાર્ય દેવે, ઔક્ષમિક કાયિકો ભાવો મિશ્રત્વ જીવસ્વ સ્વતત્વ મૌલિક પાદણામે કહું છે, એમાં પાંચ નામ આવ્યા પાંચ ભાવના. ઔક્ષમિક, પછી શાયિક, પછી શાયોક્ષમિક ભાવ, પછી ઔદૈક ભાવ અને પારિણામિક ભાવ. ઘણી બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, વધારે ભૂમિકા ન માનતા આપણે ચર્ચા પ્રારંભ કરવાની છે ઔક્ષમિક ભાવની. કયા ભાવની ચર્ચા કરવાની છે પ્રારંભ? ઔક્ષમિક ભાવ. એમાં આપણે એક સૂત્ર લખ્યું હતું, એક લાઈન લખી હતી કે ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. બરાબર છે? ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. કોઈ પણ જીવને જયારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવને પ્રથમ ઔક્ષમિક ભાવની પ્રાપ્તિ થાય છે. હવે આ ઔક્ષમિક ભાવની ચર્ચામાં આપણે એના ભેદ જોયા હતા. ઔક્ષમિક ભાવના બે ભેદ છે. કયા કયા બે ભેદ છે? ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. આ ઔક્ષમિક ભાવના બે ભેદ છે, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. આપણે ચર્ચાનો વિષય ઉપાડ્યો ઔક્ષમિક સમ્યક્ત્વનું સ્વરૂપ. અને ઔક્ષમિક સમ્યક્ત્વની ચર્ચા કરતા ઔક્ષમિક સમ્યક્ત્વની પહેલા, ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય એની પહેલા પાંચ લબ્ધિપૂર્વક આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તેથી આપણે પાંચ લબ્ધિનું સ્વરૂપ જોયું. પાંચ લબ્ધિના સ્વરૂપમાં હું હવે નથી જતી. છેલ્લે આપણે પાંચ લબ્ધિના નામ બધાને ખ્યાલ છે, કઈ કયા કઈ કઈ લબ્ધિ છે પાંચ? ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. તો આ પાંચ લબ્ધિપૂર્વક જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કરણ લબ્ધિની આપણે છેલ્લે ચર્ચા કરી હતી. કરણ લબ્ધિમાં આપણે શું જોયું હતું કે અંતરમૂરત સમ્યક દર્શન જે જીવને, જો જરાક એક મિનિટમાં જોઈ લેજો, જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ એક અંતરમૂરત બાદ થવાની છે, નિયમથી થવાની છે. જે જીવને થોડા જ કાળમાં, એમ સમજો, જે જીવને થોડા જ કાળમાં નિયમથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની છે એ જીવ કરણ લબ્ધિમાં પ્રવેશ પામે છે. લબ્ધિનો અર્થ શું થાય? લબ્ધિનો અર્થ પ્રાપ્તિ. લબ્ધિ એટલે આત્મામાં ઉત્પન્ન થવાવાળા વિશુદ્ધ વિશુદ્ધ પરમાર્થ. સમજાય છે? તો આપણે કરણ લબ્ધિની ચર્ચામાં એ લીધું હતું કે જે જીવને અલ્પકાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની છે એ જીવ કરણ લબ્ધિમાં નિયમથી પ્રવેશ પામશે. એની પહેલા આપણે અનંતવાર, આપણે પણ અનંતવાર ચાર લબ્ધિ સુધી જઈને પાછા આવ્યા છે, પ્રાયોગ લબ્ધિ સુધી જઈને આપણે પાછા આવ્યા છે. તો હવે આપણે કરણ લબ્ધિની ચર્ચામાં કરણલબ્ધિમાં આપણે જોયું હતું કે આત્મામાં ઉત્પન્ન થતા ઉત્તરો ઉત્તર વિશેષ વિશેષ બધા શબ્દ આવ્યા હતા, ખ્યાલ છે બધાને કે આગે પાઠ પીછે સપાટ એવું નથી ને? ઉત્તરો ઉત્તર વિશેષ વિશેષ આત્મ સન્મુખતાના પરિણામ પ્રગટ થવા એનું નામ કરણલબ્ધિ છે. શું કીધું? ઉત્તરો ઉત્તર વિશેષ વિશેષ આત્મ સન્મુખતાના પરિણામ પ્રગટ થવા એનું નામ કરણલબ્ધિ છે. હવે આ કરણલબ્ધિને આપણે કર્ણાનયોગમાં કરણલબ્ધિ કહીએ, પરંતુ દ્રવ્યાનયોગમાં અગર આ કરણલબ્ધિની વ્યાખ્યા કે એનો શબ્દાર્થ કરવો હોય તો દ્રવ્યાનયોગમાં આપણે કહી શકીએ આત્મ સન્મુખ પરિણામ, યા તો આપણે લીધું તો આ બધું નિશુદ્ધાત્મ ભાવના રૂપ સવિકલ્પ સવિકલ્પ સ્વસંવેદન. સમજાય છે? કરણલબ્ધિ માટે આ બધા શબ્દ દ્રવ્યાનયોગમાં આવ્યા. નિશુદ્ધાત્મ ભાવના રૂપ સવિકલ્પ સ્વસંવેદન, હજી કેવી દશા છે? સવિકલ્પ, પરંતુ સ્વસંવેદન ની ખૂબ નજીક છે. આત્મ સન્મુખતા અંદર માં ચાલી રહી છે, આત્માની સમીપતામાં છે, આત્મ સન્મુખતામાં છે. હવે થોડા સમયમાં એ વિકલ્પ, એ સૂક્ષ્મ જે વિકલ્પ છે એ વિકલ્પ પણ તૂટીને નિર્વિકલ્પ દશા જીવને પ્રગટ થવાની છે, એવી દશામાં જીવ છે. સમજાય છે? પછી લાસ્ટ કીધું હતું આત્મોન્મુખી વૃત્તિ. આવા અનેક નામોથી કરણલબ્ધિને દ્રવ્યાનયોગમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે એના પછી આપણે થોડાક પાસ જઈએ છીએ, કારણ કે આ વિષય થઈ ગયો છે. આજે જે વિષય ચલાવો છે આપણે એ વિષયને વિસ્તારથી લઈએ, કારણ કે એનાથી કનેક્ટેડ કેટલા થોડી ભૂમિકા બાંધવી પડશે. કરણલબ્ધિના કેટલા પ્રકાર છે? ત્રણ. વેરી ગુડ. કયા કયા? વેરી ગુડ. અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અધકરણમાં આપણે જોયું, અધકરણ એટલે કે આત્માની વિશુદ્ધતા, એક પ્રકારની વિશુદ્ધતા છે. હવે અધકરણ કરતા અપૂર્વકરણમાં વિશુદ્ધતા અને અપૂર્વકરણ કરતા અનિવૃત્તિકરણમાં વિશુદ્ધતા. સમજાય છે? વિશુદ્ધતા વધશે પરંતુ કાળ ઘટતો જશે. સમજાય છે? શું કીધો? પોઈન્ટ શું કીધો? અધકરણ કરતા અપૂર્વકરણનો કાળ ઓછો. હમણાં આપણા ચાર્ટમાં જોશું બધું. અપૂર્વકરણ કરતા અનિવૃત્તિકરણમાં રહેવાનો જીવનો કાળ એના કરતા પણ ઓછો. સમજાય છે? કાળ ઘટતો જાય છે અને વિશુદ્ધતા વધતી જાય. અધકરણમાં ચાર આવશ્યક કાર્ય આપણે જોયા, એને હવે હમણાં નથી લેતી, એકવાર બોલી જાઓ ખાલી. ગુણ શ્રેણી નિર્જરા થાય છે, અધકરણમાં ગુણ સંક્રમણ થાય છે, અધકરણમાં સ્થિતિ કાંડક ઘાત અને અનુભાવ કાંડક ઘાત થાય. આ બધાના અર્થ આપણે પહેલા શીખ્યા છે, એટલે હું વિસ્તારમાં આમાં નથી જતી. અનિવૃત્તિકરણ એટલે પ્રતિ સમય જીવના પરિણામ અનંત ગુણા વિશુદ્ધ 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 થતા જવા. સમજાય છે? અને આમાં પણ શું થાય છે? આમાં અધકરણ પછી અપૂર્વકરણ, સોરી અધકરણમાં સોરી અધકરણમાં ચાર આવશ્યક કાર્ય. તમે લોકોએ લખ્યું નથી લાગતું કે રિવાઇઝ નથી કરી રાખ્યું, મેં ગોટાળો કર્યો, તમે કોઈ કીધું પણ નહીં. કોઈ સમજાય? અધક મેં જે ચાર કાર્ય બોલ્યા અધક એ અપૂર્વકરણમાં બોલ્યા. હા, વેરી ગુડ. અધકરણના ચાર કાર્ય, વિશુદ્ધિ પ્રતિ સમય અનંત ગુણી વધવી. અધકરણનું બીજું કાર્ય સ્થિતિ બંધાકરણ. આ બધાના અર્થ કહેલા છે એટલે હું નથી કરતી પાછ, જે પહેલી વાર સાંભળતું હશે અને બધું ઉપરથી જતું હશે, પણ કઈ વાંધો નહીં, પહેલાનું સાંભળી લેજો તો તમને ખ્યાલ આવી જશે. સ્થિતિ બંધાકરણ પછી પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ પ્રતિ સમય અનંત ગુણો. વેરી ગુડ. પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ વધવો અને અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ પ્રતિ સમય અનંત ગુણો ઘટવો, આ કાર્ય થાય છે અધકરણ. કોઈ સમજાય છે? પછી અપૂર્વ કર્મમાં જે હમણાં હું બોલી, એક ગુણ શ્રેણી નિર્જરા, ગુણ સંક્રમણ, સ્થિતિ કાંડગાત અને અનુભવ કાંડ, આ કાર્ય થાય છે અપૂર્વ કર્મ. ખ્યાલ આવે છે બધાને? હવે અપૂર્વ કર્ણ પછી અનિવૃત્તિકરણ. જો હવે સસ્પેન્સ ખુલશે, અનિવૃત્તિકરણ પછી શું થાય? પેલા અનિવૃત્તિકરણમાં શું થાય છે? પાંચ આવશ્યક કાર્ય થાય. અનિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધતા અંદરમાં વધતી જાય છે. સૌથી પહેલા અનિવૃત્તિકરણમાં શું થાય છે? ગુણ શ્રેણી નિર્જરા. એના પછી ગુણ સંક્રમણ. બરાબર છે? સંક્રમણ એટલે પ્રશસ્ત પ્રકૃતિઓનું સંક્રમણ અપ્રશસ્ત પ્રકૃતિઓનું સંક્રમણ પ્રશસ્ત પ્રકૃતિઓમાં થઈ. સમજાય છે? અસાતા આદિ અશુભ પ્રકૃતિ પાપ પ્રકૃતિ એ બધી શેમાં કન્વર્ટ થઈ જશે? સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓમાં. કોનું નિમિત્ત પામીને? આ તો કાર્ય થયું કર્મમાં, પણ નિમિત્ત કોનું? તો કે અંદરમાં જીવના અનિવૃત્તિ કરણના પરિણામોનું નિમિત્ત પામીને આ કાર્ય થાય. સમજાયું? તો આ એવું ગુણ સંક્રમણ, ગુણ સંક્રમણનો અર્થ કર્યો. સ્થિતિ કાંડ ખાસ આપણે લીધું હતું કે 70 કોળા કોળી સાગરની સ્થિતિ અંત કોળા કોળી પ્રમાણ રહી જાય છે. પછી અનુભાગ કાંડક ભાગ, અનુભાગ પણ હિનહીન અશુભ પ્રકૃતિ અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ શું થાય છે? હીન થતો જાય છે, ઘટતો જાય છે. અને સ્થિતિ બંધાપસરણ નવા જે કર્મ, સમજાય છે, આ જે અનિવૃત્તિકરણના પરિણામનું નિમિત્ત પામીને નવા કર્મનો જે આશ્રય થાય છે એ પણ અલ્પ સ્થિતિનો થાય છે. એને કહેવાય સ્થિતિ બંધાપસરણ. એ પણ અલ્પ સ્થિતિનો થાય છે, એને કહેવાય સ્થિતિ બંધાપસરણ. તો આ બધા હવે શબ્દથી આપણે થોડા થોડા પરિચિત થઈ ગયા છે, બરાબર? સ્થિતિ બંધાપસરણ, સ્થિતિ કાંડકભાગ, અનુભાગ કાંડકભાગ, પછી ગુણ શ્રેણી નિર્જરા, પછી ગુણ સંક્રમણ, સમજાય છે? અને એ જ આપણે પહેલા પણ લીધું હતું પ્રકૃતિ કાંડકભાગ. તો આટલા શબ્દોથી આપણે પરિચિત થયા. એક બે અઠવાડિયા પછી પાછા આપણે આ શબ્દને એક વાર રિવાઇઝ કરશું, કારણ કે આગળ પણ આ આપણે શીખવાનું છે અને આ ગળી ગળી આવું. આજે હવે જે વિષય ચાલુ કરવાનો છે એ વિષય છે ઔપચારિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતના થાય છે, એમાં શું થાય છે, કર્મમાં શું થાય છે, એ આખી વ્યવસ્થા આજે આપણે સમજવાની છે. સમજાય છે? હવે જુઓ, હવે હું ઉભી થઈ જાઉં છું જરા, એટલે તમને લોકોને આ ટીવી આના પરથી સ્ક્રીન પરથી સમજાવું. થોડો ઉપયોગ સૂક્ષ્મ રાખશો તો એકદમ જ સમજાશે. જો પહેલા એક પોઈન્ટ કહી દઉં, સૌથી પહેલા જો હવે જીવ, હવે થોડુંક એનાલાઇઝેશન કરજો કે મને થોડી ડ્રાઈવ કરી શકો છો. હવે જો આ ચાર્ટ ઉપર ઉપર દેખાય છે, બધાને ચાર્ટ દેખાય છે? થોડુંક ચાર્ટમાં જોજો તો સમજાશે. થોડા આગળ આગળ આવી જજો, જેને પાછળ ચાર્ટ ના દેખાય બધા આગળ આવી જાય. આ ત્રણ બોક્સ દેખાય છે, એમાં શું લખ્યું છે? અધ્વકરણ, જેની આપણે હમણાં ચર્ચા કરી, કરણ રબ્જીના ત્રણ ભેદ. હા, જેટલું બને એટલું આ ઉપર કરજો, અને પછી હું કહું કે આને ઝૂમ કરજો અગર જરૂર પડે તો. અધ્વકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, બરાબર? અહીંયા શું લખ્યું છે જો બાજુમાં? આ સમયે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. આપણે આખું પ્રોસેસ સમજવાનો છે, ઔપચારિક સમ્યક્ત્વ કેવી રીતના પ્રગટ થાય. ઓકે, હવે આપણે પહેલા આ સમજીએ કે આ જે ત્રણ કરણના પરિણામ છે, આ ત્રણ કરણના પરિણામ દરમિયાન જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એટલે હજી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી. કરણ લબ્ધિમાં જીવે પ્રવેશ કરી લીધો છે, એટલે નિયમથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની છે, બરાબર? આટલું સમજાયું? જે હમણાં આપણે ચર્ચા કરી કે અધકરણ કરતા અપૂર્વ કરણનો કાળ ઓછો છે, એટલે અહીંયા બોક્સમાં દેખાય ને, આ બોક્સ મોટું છે, બીજું બોક્સ નાનું છે, થોડું નીચે કરજો, અને આ લાસ્ટ બોક્સ એના કરતા પણ નાનું. તો અધકરણમાં રહેવાનો કાળ એના કરતા ઓછો કાળ અપૂર્વકરણ, એના કરતા ઓછો કાળ અનિવૃત્તિકરણ. આટલું સમજાયું? પરંતુ શું થાય છે? કાળ ઓછો થાય છે, પરંતુ વિશુદ્ધતા વધતી જાય છે, આત્મસંયુક્તતા વધતી જાય છે. અને એ પ્રમાણે આપણે એમાં થતા આવશ્યક કાર્યની પણ ચર્ચા કરી કે શું શું આવશ્યક કાર્ય અહીંયા કર્મમાં આ પરિણામનું નિમિત્ત પામીને થાય. આટલું સમજાયું? આ બરાબર. હવે અહીંયા લખી છે અધતન સ્થિતિ, એટલે આ નીચેની આપણી જનરલ ભાષામાં વાત કરીએ, આ કર્ણયોગની ભાષા છે, કદાચ ન સમજાય તો આ નીચેની સ્થિતિ છે, બરાબર? હવે થોડું નીચે કરો, થોડું નીચે કરો. હવે જો હવે શું થાય છે? અહીંયા આ અનિવૃત્તિકરણમાં જીવનો પ્રવેશ થાય છે. ભાવપૂર્વક પણ આ વાતને સમજતા જજો. હા, कर्म अने आप आप शब्दों की तो आपने बात करी है, परंतु एनो भाव पकड़जो के अनिवृत्तिकरण में जीव नो प्रवेश थयो। बराबर छे, अनिवृत्तिकरण ना पहला समय में जीव नो प्रवेश थयो। हवे अहींया पहला समय में जीव नो प्रवेश थता अनिवृत्तिकरण नो काल चालू थई गयो। आटलू समझाय छे? अरे अनिवृत्तिकरण नो बहुभाग एटले समझो अहींया सुधी नो बहुभाग काल बीत्या पछी, शब्द एवी रीतना छे, कहू छू घणो बधो काल बीत्या पछी સમજાયું? અનિવૃત્તિકરણ નો બહુભાગ કાળ વીત્યા પછી અનિવૃત્તિકરણ પરિણામ નો નિમિત્ત પામીને શું થાય? પોઈન્ટ સમજાયો? અટલા પોઈન્ટ સમજાયો? શું કીધું? અનિવૃત્તિકરણ નો ઘણો બધો કાળ વીતી ગયો, ત્યાં સુધી વિશુદ્ધતા પ્રતિ સમય વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ। અંદર આ શબ્દ થી કેવી રીતના સમજાવાય? આ અંદર ની સ્થિતિ છે। આ બધા શબ્દ થી આચાર્ય દેવ આપણને અંદર ના ભાવ અંદર ના પરિણામ હવે અભિપ્રાય માં આવવા વાળો બહુ મોટો પરિવર્તન જે થવાનો છે એની ચર્ચા પરિણામો ના માધ્યમ થી આપણને સમજાવી છે। પોઈન્ટ સમજાય છે? હવે અનિવૃત્તિકરણ નો ઘણો બધો કાળ વીતી ગયો એના પછી ધ્યાનથી સાંભળજો હવે શું થાય છે। થોડો જ સમય ઔક્ષણિક સમ્યક્ત્વ પ્રગટ થવાને હવે બાકી છે। બરાબર છે? સમજાય? થોડો જરાક બધા હા પાડજો, એટલા બ્લેન્ક લાગે છે અને ગ્રીક લેટિનમાં વાત કરતી હોય એવું તો નથી લાગતું, કોઈ સમજાય છે? ચલો જો આઈ થિંક તમે બહુ ભાવથી ઉપયોગ રાખીને સમજવાની કોશિશ કરો છો અને રિસ્પોન્સ આપવાનો પણ વિચાર નથી થતો કઈ પણ ન સમજાય તો હાથ ઉપર કરજો। ચલો હા, તો હવે આ શું થયું? અનિવૃત્તિકરણનો ઘણો બધો ઘણી ઘણી બોલું છું બહુ ભાવ વીત્યા પછી હવે એક અદ્ભુત કાર્ય થોડો સમય બાકી છે ત્યારે અનિવૃત્તિકરણ માં થાય છે। હવે એ શું થાય છે એની ચર્ચા કરીએ। અવાજ બહુ જોતી આવે છે? એ શું થાય છે એની ચર્ચા કરીએ। હવે અહીંયા શું થાય છે? અનિવૃત્તિકરણ ના પરિણામો નું નિમિત્ત પામીને બે આવશ્યક કાર્ય થાય છે જેની ચર્ચા મેં ખાલી તમને શબ્દ સીધાતા લાસ્ટ સેક્શન શું કીધું તું? એક અંતરકરણ અને એક ઉપશમકરણ। હવે એને સમજાવો અહીંયા જો શું છે। અંતકરણ થાય છે અને ઉપશમકરણ થાય છે। કોનું પરિણામ? કયા પરિણામનું નિમિત્ત પામીને? બોલો, કેટલો કાળ વીત્યા પછી? વેરી ગુડ, બહુ ભાગ કાળ વીત્યા પછી, સમજમાં આ રહ્યા ગુજરાતી મેં? વેરી ગુડ, બહુ કાળ વીત્યા પછી હવે આ પરિણામનું નિમિત્ત પામીને ઉપશમકરણ અને અંતરકરણ અને ઉપશમકરણ થાય છે। બરાબર, હવે એનો અર્થ શું છે? જો આ બ્લેન્ક દેખાય છે ને, વ્હાઇટ બ્લેન્ક છે, બ્લેન્ક જગ્યા છે, એટલે ધેટ મીન્સ કે આ જે બ્લેન્ક જગ્યા છે પહેલા એમાં સાંભળજો ધ્યાનથી, પહેલા એમાં મિથ્યાત્વ કર્મ હતો, આખું આ મિથ્યાત્વથી ભરેલું હતું આ જગ્યા આખી, પરંતુ આ કાળમાં હવે ઔક્ષણિક સમ્યક્ત થવાનું છે એટલે માટે આ કાળ આટલો અંતર મુહૂર્તનો આ કાળ મિથ્યાત્વથી રહિત થઈ જવું જોઈએ। તો એનો અર્થ એ થયો કે અનિવૃત્તિકરણનું નિમિત્ત પામીને જે બહુ જ જલ્દી મિથ્યાત્વ કર્મ જે બહુ જ નજીકમાં જે જલ્દી ઉદયમાં આવવાના છે એવા મિથ્યાત્વ કર્મ અહીંયા આ અનિવૃત્તિકરણના પરિણામ એટલે અનિવૃત્તિકરણમાં એ બધા મિથ્યાત્વના પરિણામ એટલે મિથ્યાત્વના કર્મ અહીંયા આવીને ઉદયમાં આવી જાય। સમજાય છે? શું કહું છું? આ જગ્યા બ્લેન્ક, આ જગ્યા ખાલી કરવાની છે, મિથ્યાત્વ રહી કરવાની, એમ સમજો। કોઈ સમજાય છે? આ ચાર્ટ આખું વોટ્સએપ પર તમને મોકલશે અને ફોન પર પણ સામે છે, એ લોકોને આ ચાર્ટ સામે હોય તો ક્લિયર થશે। આટલું સમજાયું? પહેલા શું કીધું કે બહુ જલ્દી જે દર્શન મોહનીય અને અનંતાનુબંધી કર્મ જે ઉદયમાં આવવાનો કે બહુ નજીક છે એ જલ્દી અહીંયા ઉદયમાં આવી જશે। હા, અહીંયા નીચે આવીને ઉદયમાં આવી જશે, અનિવૃત્તિકરણ માં અહીંયા આવી જશે, કારણ કે આ હજી મિથ્યાત્વ સહિતની દશા છે। સમજાયું? અર્થ સમજાયું? અને જે પછી હવે આ નીચે કરો, નીચે કરો, અમારા ઉપર ઉપર ઉપર, હા, જે આ પછીનો ભાગ છે આ ફ્યુચરમાં ઉદયમાં આવવા વાળા છે, દર્શન મોહ આ ફ્યુચર તો એનું શું થશે? એનું થશે એક ઉપસંકલન, એટલે કે એક ત્યાં ને ત્યાં ઉપસમિત થઈને રહેશે, એ ઉદીર્ણ થઈને અહીંયા ઉદયમાં નહીં આવે. આટલું સમજાયું? અગેન ચલો પાછું થોડું બધી ઉપર કરજો, આ અડધું જ રાખો, હા બસ આ ઉપર કરો, હા વેરી ગુડ. ચલો જો હવે અહીંયા શું થયું? અગેન આ અનિવૃત્તિકરણના પરિણામનો કાળ ચાલે છે, સમજાયું આટલું? હવે આ પરિણામમાં શું થયું? અહીંયા બે આવશ્યક કાર્ય કયા થયા? એક તો અંતર, એટલે અંતર પડ્યો, અંતરકરણ. અહીંયા આ જગ્યા દર્શન મોહનીય અને અનંતાનુબંધીથી રહિત કરવાની છે. અહીંયા આટલા કાળમાં દર્શન મોહનીય અને અનંતાનુબંધીમાંથી કોઈ પણ કર્મ ઉદયમાં ન આવવો જોઈએ, કારણ કે આ ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ છે. જો અહીંયા છે ને મિથ્યાત્વ રહિત, મિથ્યાત્વથી રહિત સ્થાન ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ, ઔક્ષમિક સમ્યક્ત્વ છે. તો શું થશે? દર્શન મોહનીયનું અને અનંતાની વંદીનું શું થશે? ઉત્સવ અનુદય, અનુદય ખ્યાલ આવે છે? નીચે બેસી જશે. તો હવે નીચે બેસી જશે નો અર્થ શું છે? નીચે બેસી જશે એટલે ગ્લાસમાં પાણીમાં જે કચરો હોય નીચે બેસી જાય એવી રીતના ફૂટી જાય છે. નીચે બેસી જશે નો અર્થ શું? ઉપશમ થશે નો અર્થ શું? તો આવી રીતના એ ઉપર નીચે વયા જશે, થોડાક કર્મ ઉપર વયા જશે ઉપરીતમ સ્થિતિમાં, એટલે ઉપરની સ્થિતિમાં થોડાક નીચે આવી જશે. અહીંયા નીચેની સ્થિતિમાં થોડાક ઉપર વયા જશે, ઉપરના ને જે ઉપર જ રહેશે એ ઉદયમાં નહીં આવે, એની ઉદીર્ણા નહીં થાય, એ નીચે આ સમયમાં ઉદયમાં નહીં આવે. પોઈન્ટ સમજાયું? અગેન પાછું થોડાક શું થયું? અહીંયા શું થયું? થોડાક કર્મ નીચે આવીને ઉદયમાં આવી ગયા, થોડાક કર્મ ઉપર ચાલીને ત્યાં રહી ગયા, અને ત્યાં જે છે એ કર્મ ત્યાં ને ત્યાં રહેશે, એનો ઉદય આ કાળ દરમિયાન નહીં આવે. ખ્યાલ આવે છે કે કઠિન પડે છે? આને કહેવાય ઔક્ષમિક સમય. આ કાળ પૂરો થયો. જો હજી આમાં ઘણી બધી વાતો છે, લઉં ને કે હાર પડે છે? અરે બોલો, સમજાય છે ને? તો હવે અહીંયા શું થયું કે આ અનિવૃત્તિકરણનો કાળ પૂરો થયો. આ જે અંતરમુહૂર્તનો કાળ છે એ દર્શન મોહનીય અને અનંતાનુબંધીથી રહિત થઈ ગયો. આ ગેપ તૈયાર થઈ ગયો અહીંયા, સમજાય છે? આ દર્શન મોહની અને અનંતાનુબંધીથી આ સ્થાન રહિત થઈ ગયું, અને આ કાળ પૂરો થતા, અનિવૃત્તિકરણનો કાળ પૂરો થતા, જે અનિવૃત્તિકરણનો અંતિમ સમય અને ઔક્ષમિક સમ્યક દર્શનનો પહેલો સમય, એને કહેવાય પ્રથમોક્ષમ સમ્યક દર્શન. સમજાયું? એને કહેવાય, એને શું કહેવાય? પ્રથમોક્ષમ સમ્યક દર્શન. તો હવે આ પ્રથમોક્ષમ સમ્યક દર્શનનો કાળ ચાલુ છે. વિકલ્પ તૂટી ગયો. હું ગાયક છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ હતો, એવો જે વિકલ્પ હતો, એ વિકલ્પ અહીંયા નષ્ટ થયો અને નિર્વિકલ્પ જઠાની પ્રાપ્તિ. સમજાય છે? હવે અહીંયા એક હજી વાત કહું છું. જો અહીંયા આ પહેલો સમય પ્રથમોક્ષમ સમ્યક દર્શનનો, હવે પ્રથમોક્ષમ સમ્યક દર્શનના પહેલા સમયમાં શું થાય? લખ્યું છે આ બધું બુકમાં, જોયું તમે વાંચો. પહેલા સમયમાં શું થાય છે કે જે દર્શન મોહનીય કર્મ છે ને, દર્શન મોહનીય એ આખો એક અકબંધ હતો, અને અનંતાનુબંધી ચારિત્ર મોહનીયની જે 25 પ્રકૃતિઓ છે, અનંતાનુબંધી અપ્રત્યા ધ્યાન પ્રત્યા ધ્યાન સંચલન ન કસાય, તો એમાં એ અનંતાનુબંધી 4 અને દર્શન મોહનીય 1, તો કેટલી થઈ?
5.
કેટલી થઈ?
5.
જોશી બોલો. તો 5 નો શું થયો? અહીંયા ઉપશમ થયું, સમજાય છે? આગળ પાછળ વળી ગઈ અને આ જગ્યા ખાલી છે. અંતર અહીંયા શું થઈ ગયા? અંતરકરણ. અને શું કહેવાય? અંતર, અંતર થઈ ગયો એટલે કે ગેપ તૈયાર થઈ, મિથ્યાત્વ રહિત જગ્યા થઈ ગઈ. આટલા કારણો હવે મિથ્યાત્વનો કે અનંતાનુબંધીનો ઉદય નહીં આવે. સમજાય છે ને? ખ્યાલ આવે છે? તો હવે આ પહેલા સમયમાં ઔક્ષમિક પ્રથમોક્ષમ સમ્યત્વના પહેલા સમયમાં જે સમ્યત્વની પ્રાપ્તિ થઈ, એ સમ્યત્વની જે પદ્ધતિ છે, જે નિર્વિકલ્પ દશા છે, અકબંધ એક હતો એના થયા ત્રણ ટુકડા. કેટલા ટુકડા થયા? એના થયા ત્રણ ટુકડા. કોના ટુકડા થયા? ત્રણ. કોનું નિમિત્ત પામીને? પ્રથમોક્ષમ સમ્યક્વનો પહેલો સમય, એની શુદ્ધતા, એ શુદ્ધતાનો નિમિત્ત પામીને દર્શન મોહનીના ત્રણ ટુકડા થયા. ત્રણ ટુકડા કયા કયા? વેરી ગુડ. કયા કયા? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. આ ત્રણ ટુકડા અહીંયા થાય છે. સમજાય છે? ત્રણ ટુકડા થઈ ગયા. દર્શન મોહનીય હવે ત્રણ અને ચારિત્ર મોહનીય સાત. અરે ચાર તો ટોટલ ટોટલ આ કાળમાં કેટલા કર્મનો ઉપશમ થયો એમ પૂછવામાં આવે તો શું કે? વેરી ગુડ. સાત પ્રકૃતિનો શું થયો? ઉપશમ. હવે આ સાત પ્રકૃતિ જે છે એ સાત પ્રકૃતિનો ઉપશમ કેટલો કાળ રહેશે? કેટલો કાળ રહેશે? તો કે એક અંતર્મૂળ કાળ રહે. સાત પ્રકૃતિનો ઉપશમ રહેશે. અને એટલે જે છે કે ઔક્ષમિક સમ્યક દર્શન અને શારીરિક સમ્યક દર્શન, સમજાય છે? શારીરિકમાં શું થાય? સાથે સાતનો ક્ષય. ઔક્ષમિકમાં શું થાય? સાથે સાતનો ઉપશમ. તો ઔક્ષમિક અને શારીરિક સમ્યક દર્શન ની વચ્ચે વિગ્રાપતા કે નિર્વિકલ્પતામાં કોઈ અંતર નથી. ભલે એકમાં કર્મ નીચે ઉપશમ છે, એકમાં કર્મનો ક્ષય છે, પરંતુ વિકરાગતામાં એટલે કે જેટલો સમય વિકરાગતા નિર્વિકલ્પ દશા આનંદ સમ્યક્ત્વ શ્રદ્ધા એમાં કોઈ અંતર નથી. આટલું સમજાયું? તો આને કહેવાય પ્રથમોક્ષમ. જો આ એક વાર વાંચીએ, સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કરણ લબ્ધિ પ્રાપ્ત જી. અહીં આવતા કરણ લબ્ધિ પ્રાપ્ત કરી અહીં આવતા એટલે એ ઔક્ષમિક સમ્યક્ત્વના કાળમાં આવતા નિત્યાત્મ કર્મના રહીતપણાને લીધે શારીરિક સમ્યક્ત્વ જેવો, જોયું? શારીરિક સમ્યક્ત્વ જેવો નિર્મલ ભાવ રૂપ ઔક્ષમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. સમજાયું? તો આને કહેવાય ઔક્ષમિક સમ્યક્ત્વ, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ. ચતુર્ગુણ સ્થાનમાં જીવ આવ્યો, જ્ઞાની બન્યો, આત્માના આનંદનો સ્વાદ લીધો, આત્માના સ્વભાવમાં ભરેલા સુખનું વેદન થયું, મોક્ષ માર્ગનો પથિક થયો અને અહીં અગર અંતરાત્મા બહિરાત્મા પરમાત્માનો વાત કરીએ તો એ જીવ અંતરાત્મા જગતની અંતરાત્મા થયો, ભગવાનનો લઘુનંદન થયો. સમજાય છે? હવે હવે મને કહો કે આ જે ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે એ પૂરો થયા બાદ શું થશે? ચલો હવે આપણે બોર્ડ પર આવીએ. તમારે મને કહેવાનું છે, ઓકે? ચલો કઈ વાત. હવે જુઓ, આ સમસ્યા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે શું કીધું? હા હા, ઠીક છે, ચાલો આચાર. ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ કેટલા સમયનો છે? બરાબર, એક અંતર્મૂળ. બરાબર છે, એક અંતર્મૂળ. હવે મને કહો કે આ એક અંતર્મૂળનો કાળ પૂરો છે. અહીંયા આપણે શું કીધું? કેટલી પ્રકૃતિનો ઉપશમ થયો? સાત પ્રકૃતિનો ઉપશમ છે. જો સાંભળજો હવે શું થાય. સાત પ્રકૃતિમાં શું થયો? અહીંયા ઉપશમ. કઈ કઈ સાત? તો કે દર્શન મોહનીયની ત્રણ. કઈ ત્રણ? પ્રતિ પ્રતિ કારણ કે આપણે એક એક લેવાની છે. સોરી, મિત્યાત્વ, મિત્ર, મિત્ર એટલે સમય મિત્યાત્વ, બરાબર, અને સમ્યક પ્રકૃતિ, સમ્યક્ત્વ, બરાબર, અને અનંતાનુબંધી ચાર. આટલું સમજાયું? તો આ સાત પ્રકૃતિનો શું થયો છે? હવે આ ઔક્ષમિક સમ્યક્ત્વનો અંતર્મૂળ કાળ પૂરો થયો. હવે શું થશે?
અરે શું થશે? બોલો બોલો બોલો. મારો પ્રશ્ન સમજાયો? મારો પ્રશ્ન શું છે? થોડો કર્ણયોગ નો વિષય છે, પણ સામનો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખબર તો પડે શું છે? ઓક્ષમિક સમય કરો, કાર પૂરો થયો પછી શું થશે? તો ચાર જગ્યા છે, ચાર સ્થાન છે જ્યાં જીભ જઈ શકશે. પોઈન્ટ સમજાય છે? ચાર સ્થાન છે અંતર્મુગત નો કાર પૂરો થયા બાદ, ચાર સ્થાન છે જ્યાં આ અંતર્મુગત બાદ આ સમ્યક્ત્વ નો કાર પૂરો થયા બાદ જીભ જઈ શકશે. હવે એ ચાર સ્થાન કયા છે? પ્રશ્ન સમજાય છે? ખ્યાલ આવે છે બધાને? સૌથી પહેલું કે આ આ સાથે સાથે પ્રકૃતિ ઉપશમ થયેલી છે, એટલે નીચે જ દબાય, બરાબર. હવે સપોઝ એમ અઝ્યુમ કરો કે દર્શન મોનિય માંથી આ મિથ્યાત્વ કર્મ, જે મિથ્યાત્વ પ્રકૃતિ છે, એ મિથ્યાત્વ પ્રકૃતિ નો ઉદય આવ્યો, પોપઅપ થઈ, ઉપર આવી, ઉદય આવ્યો. એકદમ કચરો હોય ને નીચે દબાયેલો, સમજાય છે? અને જરા ગ્લાસ હલાવો તો, બરાબર. તો એમ અઝ્યુમ કરો કે મિથ્યાત્વ કર્મ નો ઉદય આવ્યો સાતમા, જે ઉપશમિત થઈ છે એ સાત માંથી મિથ્યાત્વ કર્મ નો ઉદય આવ્યો. તો જીભ ક્યાં જશે? ચોથા ગુણસ્થાન માંથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાન માં જશે. પોઈન્ટ સમજાય છે? હવે આ મિથ્યાત્વ બાદ સપોઝ મિશ્ર કર્મ નો ઉદય આવ્યો, સમજાય છે? કયા કર્મ નો? મિશ્ર. મિશ્ર એટલે આ દર્શન મોનિય ની જે પ્રકૃતિ છે જેનો ટુકડો થયો એ મિશ્ર કર્મ નો ઉદય આવ્યો. તો એ જીભ ક્યારે છે? તો કે ત્રીજા ગુણસ્થાન માં, મિશ્ર ગુણસ્થાન જે નામ છે એ મિશ્ર ગુણસ્થાન માં જીભ નો પ્રવેશ થશે. સમજાયું? આટલું સમજાયું? કઠિન પડતું હશે, પણ હવે આ જે ચેપ્ટર માં છે આપણે લઈએ, એક બે લેક્ચર પછી એકદમ પાછું ઈઝી થઈ જશે. ઓકે, હવે જો મિત્ર થઈ ગયું મિથ્યાત્વ. હવે સપોઝ અનંતાનુબંધી કર્મ માંથી કોઈ એકનું ઉદય આવ્યું, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એકનો ઉદય આવ્યો, તો જી સાકાદલ નામક સેકન્ડ ગુણસ્થાન માં જશે. ખ્યાલ આવે છે? ખબર પડે છે? અનંતાનુબંધી કોઈ એકનો ઉદય આવ્યો, અનંતાનુબંધી માંથી કોઈ એકનો ઉદય આવ્યો. હવે કઈ રહી? મિથ્યાત્વ થઈ ગયું, મિશ્ર થઈ ગયું, અનંતાનુબંધી છે. હવે કઈ રહી? કઈ રહી? તો કે દર્શન મોનિયની આ સમ્યક્ત્વ નામક પ્રકૃતિ રહી. સપોઝ આ સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય આવ્યો તો જીભ પોતગુણસ્થાનમાં જ રહેશે, સમજાય કે પોતનું પોતમાં જ રહેશે, સમ્યક્ત્વી જ રહેશે, પણ એનું ઔક્ષમિક સમ્યક્ત્વ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં કન્વર્ટ થઈ જશે. સમજાય છે? ઔક્ષમિક સમ્યક્ત્વ ઇઝ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, એટલે રહેશે ચોથા ગુણસ્થાનમાં, પરંતુ ઔક્ષમિક માંથી હવે જીવ કેવો થઈ ગયો? ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વી થઈ ગયો. તમે એક પ્રશ્ન પૂછી શકો, પૂછો કોઈ નહીં. આવે છે પ્રશ્ન જે મને આવ્યું હમણાં, તમે જે અમને કીધું હવે તમને કહેવાય. પ્રશ્ન એ આવી શકે કે દર્શન મોહનીય નું આ એક ભેદ છે, સમ્યક્ત્વ પ્રકૃતિ એ દર્શન મોહનીય નો ભેદ છે, અને દર્શન મોહનીય નો ઉદય, સમજાય છે, એનો ઉદય ચાલે, એનો ઉદય આવે, અને જીભ સમ્યક્ત્વી રહી શકે. પ્રશ્ન સમજાયો? પ્રશ્ન કે ઉદય છે દર્શન મોહનીય ની એક પ્રકૃતિ નો, જેનું નામ સમ્યક્ત્વ છે, એટલે કન્ફ્યુઝન થાય કે એનું નામ સમ્યક્ત્વ કેમ છે. તો પણ એનું રીઝન છે, રીઝન કહું છું, પહેલા સમજો કે દર્શન મોહનીય ની એક પ્રકૃતિ જે સમ્યક્ત્વ પ્રકૃતિ છે, એનો ઉદય આવ્યો, અને એ ઉદય કઈ જીવ સમ્યક્ત્વી રહે છે. કેમ? કારણ કે દર્શન મોહનીય ની જે આ સમ્યક્ત્વ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ, એક નવો શબ્દ બોલું છું, એ પ્રકૃતિ છે દેશઘાત, સમજાય છે? અને આ બીજી બધી મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધી આ બધી જ પ્રકૃતિ છે સર્વઘાત. એટલે જો મિથ્યાત્વનો ઉદય આવ્યો અને સમ્યક્ત્વ માંથી જીભ શુદ્ધ થઈ ગયો, એનો ઘાટ થઈ ગયો, સમ્યક્ત્વ નો ઘાટ થઈ ગયો અને પહેલા માં મિશ્ર પ્રકૃતિ પણ સર્વભાગી છે, કારણ કે એનો ઉદય આવ્યો અને સમ્યક્ત્વ થી શુદ્ધ થઈને જીભ ત્રીજા ગુણ સ્થાન માં આવી. અનંત આનંદી પણ સર્વભાગી છે, કારણ કે એનો પણ ઉદય આવ્યો અને ચોથા ગુણ સ્થાન માંથી જીભ બીજા ગુણ સ્થાન માં આવ્યો. પણ સમ્યક પ્રકૃતિ એ દેહ ભાગી હોવાના કારણે એનો ઉદય ગયો અને ઉદય સાથે સમ્યક્ત્વ પણ રહ્યું, પરંતુ એનું અક્ષમિક સમ્યક્ત્વ છાયોક્ષમિક સમ્યક્ત્વમાં કન્વર્ટ. સમજાયું? સમજાયું કે કઠિન પડે? સાચી બોલ, સાચી બોલશું. અહીંયા તો બોલો, એથી કઠિન પડ્યું કે સમજાયું? શું બોલું? બોલો, તમે કોઈ બોલો. પેલા આટલું સમજાયું આ ઔક્ષણિક સમ્યક્ત્વ નો? ચલો મારી સાથે બોલો. ઔક્ષણિક સમ્યક્ત્વ નો કાળ એક અંતર મુહૂર્ત બાદ એ સમ્યક્ત્વ છૂટશે, નિયમથી છૂટશે, બરાબર છે? હવે છૂટ્યા બાદ શું થશે? તો આપણે શું લીધું કે ઔક્ષણિક સમ્યક્ત્વ દરમિયાન કેટલી પ્રકૃતિ નો ક્ષમ થયો હતો? બોલો, બધા બોલો. વેરી ગુડ. તો સાત પ્રકૃતિ નો ઉપક્ષમ થયો, સાત પ્રકૃતિ નો ઉપક્ષમ થયો હતો. હવે સાથે સાત નીચે દબાયેલી છે, તો એમાંથી કોઈ ને કોઈ નો તો ઉદય આવશે ને? સમજાય છે? તો બસ આપણે એ જ કહ્યું કે એક એક નું આપણે જોયું કે નીચે આ બધા સાત પ્રકૃતિ કઈ સમજાય? દર્શન મોનિય ની ત્રણ ટુકડા ક્યારે થયા? ઔક્ષણિક સમ્યક્ત્વ ના પ્રથમ સમય માં. આખો એક અકબર દર્શન નો હતો એના ત્રણ ટુકડા છે. કોને કહ્યા? કોને કર્યા ત્રણ ટુકડા? દર્શન મોહન ના ટુકડા ત્રણ કોને કર્યા? કોને કર્યા ત્રણ ટુકડા? કોને કર્યા? બોલો જીતુભાઈ. ઔક્ષણિક સમ્યક્ત્વ ના પ્રથમ સમય નું નિમિત્ત પામી ને દર્શન મોહની ના ત્રણ ટુકડા કોને કર્યા? અરે પ્રભુ, કોને કહ્યા? તું એ કર્મ નું પ્રણમન સ્વયં એ રીતે એની યોગ્યતા થી કોને કહેલા? તો કોણ જણે ત્યાં ટુકડા કરશે? કોને કહેલા? અરે એનું સ્વયં એવું પ્રણમન, એ કર્મ નું સ્વયં એવું પ્રણમન ત્યાં ઔક્ષણિક સમ્યક્ત્વ નું નિમિત્ત પામીને, એ ભાવો નું નિમિત્ત પામીને એ કર્મ ના ત્રણ ટુકડા સ્વયમેવ થાય. એનો કરતા કોઈ નથી, કોઈ અન્ય દ્રવ્ય નથી, એનો કરતા એ દ્રવ્ય પોતે છે. એ કર્મ નું એવું પ્રણમન છે, એવો જબરજસ્ત નિમિત્ત નિમિત્તે સંબંધ. સમજાયું? આટલું સમજાયું બરાબર? તો એ ત્રણ ટુકડા થઈ ગયા. ત્રણ ટુકડા નું નામ મિશ્ર અને દ્રવ્ય. સાંભળ્યા તા નામ પહેલા કોઈએ? કોને સાંભળ્યા તા? મિશ્રાત્મ, મિશ્ર અને સમ્યક્ત્વ. આ ત્રણ જે દર્શન મોનિયા ભેદ છે, આપણે ખ્યાલ આવું છે? દર્શન મોનિયા એ કોનો ભેદ છે? મોનિયા નો. ચારિત્ર મોનિય કોનો ભેદ છે? મોનિયા નો. મોનિયા ના બે ભેદ, દર્શન મોનિયા અને ચારિત્ર મોનિય. દર્શન મોની ના ત્રણ ભેદ, ચારિત્ર મોની ના 25 ભેદ, ટોટલ મોનિયા ના 28 ભેદ. તમે કહેશો કેટલા ભેદ તમે છોડો ને ભાઈ, હું એક જાહેર પરિવારમાં છું, લઈને બેસો. આ બધામાં ચાર તમે ઘૂસી ગયા, ચાર અગાઉ ને બધા વિષય સારા સારા હતા, એમાં આટલું બધું કઈ યાદ એ નહોતું રાખવું પડે. પણ સમજ તો જોઈએ ને, આખા ને લખી ગયા છે આપણી. ખાલી એક વાર સાંભળો, કઈ યાદ રાખવાની જરૂર. ત્યાં નહીં આવે તો સમ્યક્ત નહીં થાય, અનુભૂતિ નહીં થાય, આ ત્રણ ટુકડા નહીં થાય, એવું કાંઈ નથી. ચિંતા નહીં કરતા, એ થશે, સમ્યક્ત થશે ના નહીં થાય એવું બનશે જ નહીં. અરે પીરિયડ ગતિના નરક ગતિના જીવોને ક્યાં બધું ખબર છે? તો એટલે તો અમે કહીએ અમારી પાસે કેમ પડ્યા છે? એ તો કદાચ નથી ખબર થઈ જાય છે ને. અરે આપણી પાસે સમય છે, મનુષ્ય ભાવમાં એવો યોગ છે, એવી નિવૃત્તિ છે, એવો ક્ષયોક્ષમ છે. આચાર્ય ગ્રંથો લખી ગયા છે, તો લખી ગયા છે તો વાંચી તો ખરાબ લખ્યું છે. આ કોને લખ્યું છે બધું? આ કોને જાણ્યું છે? એની મહિમા કહી ના સર્વજ્ઞ પરમાત્મા. સમજાય છે? કોને જાણ્યું, કોને લખ્યું, કોની માટે? અરે શું જરૂર હતી છઠ્ઠા ગુણ સ્થાન માં બહાર આવ્યા ત્યારે બધું લખવાની? અરે પાછા નિર્વિકલ્પ દશામાં વયા જાત ને, વયા જાય છે લખતા લખતા, અસંખ્યાત વાર નિર્વિકલ્પ દશામાં વયા જાય. આ ચાર અનુયોગ નો સાર ગીત રાખતા છે. આ કર્ણાનુયોગ પણ દ્રવ્યાનુયોગ ને પુષ્ટ કરે છે. આ એક એક સમય ની સ્વતંત્રતા બતાવે છે, આ કર્મ ની સ્વાધીનતા બતાવે છે. આ પરિણામો નું નિમિત્ત પામી ને કર્મ માં આવું ગજબ નું ઉથલ પાથલ થાય છે એવું આપણને સમજાતા, પરિણામો નું કર્મો ની સ્વતંત્રતા સમજાય, અને એ આપણા સ્વભાવ ના આશ્રય થી આ બધું થાય છે. એટલે સ્વભાવ નો આશ્રય લેવાની અંદર માં પુરુષાર્થ ની ધારા ઉતરે. આટલું સમજાયું, આ સમજાયું બોલો. અગર ન સમજાયું હોય અને અગર કંટાળા આવતો તો પછી નેક્સ્ટ ટાઈમ થી નહીં લઈએ. હવે તો બહુ નહીં આવે, આ તો ખાલી એક ખાલી આ સમજાવું છું. હવે સમજાયું, આજે શું કીધું? દર્શન મૌન્ય, મૌન્ય કર્મ ના કેટલા ભેદ બોલો જલ્દી, કયા કયા? દર્શન મૌન્ય ને બરાબર, દર્શન મૌન્ય ના કેટલા ભેદ? ત્રણ ટુકડા ક્યારે થાય છે? ઔષમિક સમ્યક ગણા પહેલા કોણ કરે છે? સ્વયં એની યોગ્યતા થી. બરાબર, તે ત્રણ ટુકડા ના નામ કયા? બરાબર, અને અનંતાનુબંધી. આ સાત પ્રકૃતિ નો શું થયો? ઉત્તમ. કર્મ માં શું બોલવાનું? ઉત્તમ. જીવમાં શું બોલવાનું? ઔક્ષમિક સમ્યક. આગે વચ્ચે કયો સંબંધ છે? કાર છે. અહિયાં થયું એટલે અહિયાં થશે, આ થયું એટલે આ થયું, ને આ થયું એટલે આ થયું એ નથી. આ સમજતા જો. બરાબર, સાત નો શું થઈ ગયો? હવે અંતર્ગત કાળ બાદ શું થશે? આ સાત માંથી કોઈ એક નો ક્રમબદ્ધ પ્રમાણે જે જીવ ની યોગ્યતા ને ક્રમબદ્ધ માં જે પ્રમાણે જે ગુણસ્થાન માં લખાયેલું છે, આપણે કહીએ કે કેમ આનો ઉદય લાવ્યા, કેમ આનો લાવ્યા, કેમ આનો, આનો કેમ નહીં, આનો કેમ અને આનો કેમ ને પ્રશ્ન જ નથી. આ એક સહજ વ્યવસ્થા છે. પરંતુ એક વાત એ સમજો, એક મિનિટ, એક વાત એ સમજો કે એક વાર જીવ ઔક્ષણિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો અને કદાચ એ નિત્યાત્મા ઉદયમાં જોડાઈને પહેલા ગુણસ્થાનમાં પણ ચાલ્યો ગયો, ખ્યાલ આવે છે? અને નિત્યા દ્રષ્ટિ થઈ ગયો, એક અંતર ઉરત પહેલા સમ્યક દ્રષ્ટિ હતો અને એક અંતર ઉરત બાદ નિત્યા દ્રષ્ટિ થઈ ગયો, તો પણ હવે એ જીવ નો સંસાર અર્થ કુદગલ પરાવર્તન માત્ર કાળ છે, એ હવે વધારે સંસારમાં રહેવાનો નથી. ભાઈ, અર્ધ કુદરત પરાવર્તન પણ બહુ મોટો કાળ છે, પરંતુ તો પણ એના સંસારની સીમા આવી ગઈ, મર્યાદા આવી ગઈ કે હવે મેક્સિમમ રહેશે તો અર્ધ કુદરત પરાવર્તન. અને અગર અર્ધ કુદરત પરાવર્તન કાળ વીતા વીતા અગર નિત્યાત્મા માંથી પાછો સમ્યક્તિ ન થયો તો એમ બનશે કે અર્ધ કુદરત પરાવર્તન કાળ નો જે લાસ્ટ નો અંતર્મુહૂર્ત નો સમય છે, એ અંતર મુહૂર્ત માં સમ્યક દ્રષ્ટિ થશે, એ અંતર મુહૂર્ત માં લિંગની દીક્ષા ધારણ કરશે, એ શપથ શ્રેણી માનશે, બારમું ગુણસ્થાન આવશે, તેરમું આવશે, ચૌદમું આવશે અને પછી એ અંતર મુહૂર્ત માં સિદ્ધ એટલે નિર્વાણ પદને પામશે અને જીવ સિદ્ધ થશે. શું ઘર બોલો, મહિમા નથી આવતી? મને સાચું કહો, આ પૂર્ણ કલાક ફોન નો ઉપયોગ આજે તો ઘરે લઈ ગયો હોય, સમજાય છે? નહીં જ દેવો પાક્કું. હા બોલો, પ્રશ્ન બોલો. ઔક્ષમિક કાળ પૂરો થયો અને ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ થયો. હા, ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ નો કાળ ઘણો લાંબો છે. બરાબર, એક નિયમ છે ઔક્ષમિક માંથી સમ્યક દ્રષ્ટિ ના ત્રણ પ્રકાર છે ને, કયા કયા ત્રણ છે? ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને સારી. તો આ નિયમ સમજી લો, ઔક્ષમિક માંથી ક્ષયોક્ષમિક થશે અને ક્ષયોક્ષમિક માંથી કાયિક સમ્યક દર્શન થશે, ઔક્ષમિક માંથી ડાયરેક્ટ કાયિક સમ્યક દર્શન ન થઈ શકે. એના પણ કારણો છે, એમાં હું હમણાં નથી જતી. ખાલી ત્રણ સમ્યક કરવું આપણે સ્વરૂપ સમજ, બેસિકલી આપણે ઔક્ષમિક ભાવ સમજીએ. ઔક્ષમિક ભાવ માં બે ભેદ છે, એનો ઔક્ષમિક સમ્યક અને ઔક્ષમિક ચારિત્ર, આ સમજીએ. હા બોલો. હા હા, અભી દેખો, અગર જો આ બીજા ગુણસ્થાન માં આવ્યો છે, બરાબર, તો હવે નિયમ છે કે બીજા ગુણસ્થાન માંથી નિયમ થી બરાબર અને ત્રીજા માંથી પુરસાદ કરીને ચોથામાં જઈ શકે. હવે બીજા માંથી પહેલામાં આવી, બરાબર. હવે જો આની એક વ્યવસ્થા સમજી લો, જો આ એક ખાલી એક વાઈટ એટલે શું કર્યું છે, સમય થઈ ગયો છે. પ્રશ્ન શું આવ્યો? પ્રશ્ન કે હવે જીવ પહેલા ગુણસ્થાનમાં આવી ગયો, એમ સમજો, બરાબર છે? પહેલા ગુણસ્થાનમાં આવી ગયો. હવે પહેલા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિ છે? તો કે સાત પ્રકૃતિ અધીન છે ને, સાત નો ઉપયોગ એટલે સાત પ્રકૃતિ શું થયું હવે, એનું ઉદય ચાલુ છે, બરાબર છે? હવે પહેલા ગુણસ્થાનમાં એવું બને કે મિથ્યાત્વ, મિત્ર અને સમ્યક પ્રકૃતિ, બરાબર, આ ત્રણ છે દર્શન મોહિની અને અનંતાનુ. સંબંધી ચાર. આ એક પણ સમજો ખાલી. તો મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક મિથ્યા. તો હવે સપોઝ સામાન્ય ધ્યાનથી આપણ અગર જે કલા ગુણ સ્થાનમાં બહુ બધો કાળ મિથ્યાથી રહે છે અને જલ્દી સમ્યક્ત નથી કરતો, પાછું સમ્યક્ત કરવાનો પુરુષાર્થ નથી થતો અને બહુ બધો કાળ એ સમ્યક્ત્વ વગર મિથ્યાત્વમાં રહે, તો શું થશે? આ જે ત્રણ ટુકડા થયા હતા એ ત્રણ ટુકડા થોડો કાળ સમ્યક્ત ન થયું તો એ ત્રણ ટુકડામાંથી આ બે એક થઈ જશે, એટલે પછી બે રહેશે અને પછી આ પણ પાછું આના પછી ભરી જશે એટલે પાછી દર્શન મોહનીય નું પાછું એક અભબંધ બનશે. પોઈન્ટ સમજાય છે? એ પાછું એક થઈ જશે. સમજાય છે? એનો પણ બધો કાર નો નિયમ છે કે કેટલા કાર બાદ આ બે થશે, આ બે એક થઈ જશે અને આ ત્રણ પાછી એક થઈ જશે, એનો પણ કાર નો નિયમ છે. એ દરમિયાન અગર સમ્યક્ત કરે છે તો પાછું આનું ઉત્સમ કરે, પણ અગર લાંબો કાળ સુધીને મિથ્યાદૃષ્ટિ રહ્યો અને સમ્યક્ત ન કર્યું તો આ ત્રણ ટુકડા જે થયા હતા એ પાછા અગવન એક દર્શન મોહ છે. એટલે પાછો જયારે સમ્યક્ત કરશે તો પાછો આનો ઉપશમ કરીને પાછા ત્રણ ટુકડા. આજે આપણે બેસિકલી ઓપ્ટિમિક સમ્યક્ત્વ એટલે કે ઓપ્ટિમિક સમ્યક દર્શનનું સ્વરૂપ સમજ. બોલો, આમાં આગળ કોઈને હજી કઈ પ્રશ્ન હોય તો પૂછો. ઓપ્ટિમિક સમ્યક દર્શનનું સ્વરૂપ સમજ્યા, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ઓપ્ટિમિક સમ્યક ચારિત્ર જે બે ભેદ છે ને, ઓપ્ટિમિક ભાવના બે ભેદ, તો નેક્સ્ટ ટાઈમ આપણે ચારિત્રનું સ્વરૂપ સમજ. એક વસ્તુ હજી યાદ રાખજો કે આ ઓપ્ટિમિક સમ્યક દર્શન, આમાં ડિટેલમાં જઈને હું ઇન્ફોર્મેશન ખાલી આપું છું કારણ કે આપવી જરૂરી છે. ઓપ્ટિમિક સમ્યક દર્શન જીભ પહેલા માંથી ચોથામાં જાણે કરી શકે સમજવા પણ, યા તો પહેલા માંથી પાંચમામાં ડિરેક્ટલી જઈ શકે, યા તો પહેલા માંથી ડિરેક્ટલી સાતમામાં જઈને એ ઓપ્ટિમિક સમ્યક દર્શન કરી શકે. એવું નથી કે ચોથામાં આવશે પહેલા. આપણે હમણાં બપોરના ક્લાસમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લીધો હતો કે મોક્ષ જતા પહેલા ચૌદ ગુણસ્થાન છે એવા મોગ જતા પહેલા કમ્પલસરી ગુણસ્થાન કયા કયા? બોલો જલ્દી, પ્રશ્ન સમજાયો? પ્રશ્ન, મોગ જતા પહેલા કમ્પલસરી ગુણસ્થાન કયા કયા છે અને એવા કયા ગુણસ્થાન છે કે આવે પણ અને નો પણ આવે, નો આવે તો પણ ચાલે. ચલો બોલો જલ્દી. પહેલેથી બોલો, એક એક પહેલું પહેલામાં તો છે. બીજું ગુણસ્થાન કમ્પલસરી કે નહીં? તો કે નોટ કમ્પલસરી. બીજું કમ્પલસરી નથી. ત્રીજું ગુણસ્થાન નોટ કમ્પલસરી. ત્રીજું આવે પણ અને ન પણ આવે. ચોથું ગુણસ્થાન શું? કમ્પલસરી. શું ભાઈઓમાં ચોથું ગુણસ્થાન મોક્ષ જતા પહેલા આવે કે ન આવે? અરે ન પણ આવે. નોટ કમ્પલસરી. અગર જી પહેલામાંથી ડાયરેક્ટ સાતમામાં, ના પહેલામાંથી ડાયરેક્ટ સાતમામાં જાય છે તો ચોથું ગુણસ્થાન પણ નોટ કમ્પલસરી. પાંચમું નોટ કમ્પલસરી. પહેલામાંથી ડાયરેક્ટ જી સાતમામાં સ્થાનમાં જઈ શકે તો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આવે પણ અને ન પણ આવે. છઠ્ઠું ગુણસ્થાન 100% કમ્પલસરી. એક વાર તો એક વાર, પણ સાતમામાં ગયેલા મુનિરાજ છઠ્ઠામાં એક વાર તો એક વાર, પણ છઠ્ઠામાં આવશે આવશે ને આવશે. તો પહેલું છઠ્ઠું, સાતમું, પછી આઠમું ગુણસ્થાન કમ્પલસરી આવશે આવશે ને આવશે, કારણ કે ટ્રેનિંગ શરૂઆત. નવમું કમ્પલસરી. દસમું કમ્પલસરી. અગિયારમું પાક્કું. કેમ? કેમ? કારણ કે ઉત્તમ શ્રેણી કરતા અગિયારમું આવે તો અગિયારમું એ સ્થાન પર. બારમું કમ્પલસરી. તેરમું નહીં. ચૌદમું તેર નહીં. બાર, તેર, ચૌદ કમ્પલસરી. સમજાય છે? બાર, તેર, ચૌદ કમ્પલસરી અને પછી અરિહંત માંથી પછી જીવ સિદ્ધ થાય. સિદ્ધ દશા છેલ્લી અંતિમ દશા. આટલું સમજાયું? ખ્યાલ આવે છે? તો આપણે શું લીધું આજે? ઔક્ષમિક સમ્યક્ત્વ નું સ્વરૂપ. કેવી રીતના ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે? અંતરકરણ થાય છે, ઉપશમકરણ થાય છે, આખો ગેપ તૈયાર થાય છે. અંતર મુહૂર્ત માટે એ જગ્યા મિથ્યાત્વ અને અનંતાનુવર્તીથી રહી થાય છે. એટલો કાળ સમ્યક્ત્વ રહે છે. એ અંતર મુહૂર્ત ના કાળમાં નિર્વિકલ્પ દશા હોય છે. પ્રથમોક્ષમ સમ્યક્ત્વ હોય છે. અને ત્યારબાદ શું થાય છે કે ત્યારબાદ આ સાત માંથી કોઈ એક નો ઉદય આવે એ પ્રમાણે આગળ જીવ. આવ્યું સમજમાં? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછ. નેક્સ્ટ ટાઈમ આપણે શું વિષય લેવાનો છે? ઔક્ષમિક ચારિત્ર. આજે શું લીધો? ઔક્ષમિક. કોના ભેદ છે આ? ઔક્ષમિક ભાવના. ભાવ કેટલા છે? પાંચ. ઔક્ષમિક ભાવના કેટલા? પછી કાયોક્ષમિક ભાવના કેટલા ભેદ? વેરી ગુડ, 18. પછી ઔદૈ ભાવના 21. અને પારિણામિક ભાવના 3. અને કાયિક ભાવના 9. ટોટલ કેટલા ભેદ થયા? 53 ભેદ ની આપણે ચર્ચા કરવાની છે. આજે એક ભેદ થયો. થાકી ગયા? કેટલા કરવાના છે? 53 ભેદ ની આપણે ચર્ચા કરવાની છે. એમ નહીં સમજતા કે 53 વીસ લાગશે, કારણ કે આપણે ઘણી બધી ચર્ચા વચ્ચે અમે ફાસ્ટ પણ લેશું. હા બોલો. જીવ જયારે સમ્યક્ત્વ માંથી નીચે પડે ત્યારે આ વ્યવસ્થા બરાબર. સમ્યક્ત્વ માંથી યા તો ત્રીજામાં થાય જાય, ચોથામાંથી યા તો ત્રીજામાં, અને ચોથામાંથી યા તો બીજામાં. બીજામાં ગયેલો જીવ નિયમથી પહેલામાં જશે. બીજા પણ સ્થાન માં જયારે જીવ હોય છે તો એનો જીવ નો જ એવો પુરુષાર્થ નથી ઉપડતો. બીજા ગ્રસ્થાન માં એ બીજા થી ઉપર આવી છે. સાસાધન માંથી એનો પુરુષાર્થ જે પ્રકાર નો છે તે પહેલા માં જશે. એટલે જીવ નો જે પ્રકાર નો પુરુષાર્થ નથી થયા, પણ ત્રીજા માંથી એ પ્રકાર નો પુરુષાર્થ કરીને એ પહેલા માં ગયા ની બદલે એ આગળ ચોથા ગ્રસ્થાન આવી કે આગળના ગ્રસ્થાન માં જઈ શકે એવો જીવ નો પુરુષાર્થ ઉપડે તો જઈ શકે. કર્મ બાધક નથી, કર્મ રોકતા નથી, કર્મ માત્ર નિયમિત છે. જીવના પરિણામ નું નિયમિત પામીને કર્મ ના પરિણામ પર આરોપ માત્ર આવે છે. જીવ બળવાન છે, કર્મ બળવાન નથી. જીવ નો પુરુષાર્થ બળવાન છે. એવો જ સમજ, એવો જ સમજ, એવો જ નિજ નિધી નિજ મેવ કાળી
બોલો. નિકાલ બોલી ની દ્વાર પરમ કાલી જીવવાની માત નો